మంగళాచరణ చేసుకుని నమో హరి హంతారం నమో దేదారం నమో ఆయరియాణం నమో వజారాణం నమో లోయ సర్వసాహూవం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుంద కుందారో మోక్షమార్గస్యేతారం కర్మ భూకృతం వ్యాసారం వీశ్వతత్వానా వందే తద్గుణదాసే. భగవాన్ శ్రీ మహావీర్ స్వామి 25వ 50 નિર્વાણ મહોત્સવ આપણે મનાવી રહ્યા છે. મહાવીર ભગવાન ને શાસન નાયક કહેવાય છે. શાસન નાયક મહાવીર સ્વામી ભગવાન નો જય હો. તીર્થંકર કહેવાય. તીર્થંકર શું કહેવાય? જે તીર્થ ની સ્થાપના કરે, તીર્થ ની પ્રભાવના કરે એને તીર્થંકર કહેવાય. ઇમેજિન કરો એવી સિચ્યુએશન હોય, જો સમજો મહાવીર ભગવાન હોત જ નહીં તો, અને એમણે દિવ્ય ધ્વનિ દ્વારા ઉપદેશ જ ના આપ્યો હોત, જે 600 વર્ષો સુધી જે મૌખિક ઉપદેશ ચાલ્યો આચાર્ય પરંપરાના માધ્યમથી અને દર્શન આચાર્ય સુધી ઉપદેશ પહોંચ્યો, એ પહોંચ્યો જ ન હતો. અને આપણે ધવલા આદિ શાસ્ત્ર હોત જ નહીં, આ તત્વાદ સૂત્ર શાસ્ત્રો હોત જ નહીં, તો જૈન ધર્મના સિદ્ધાંતો આપણને કેવી રીતના ખબર પડે? આજે ઇમેજિન કરો, આપણું જેટલું પણ નોલેજ છે, જેટલું આપણે શાસ્ત્રોથી શીખ્યા, પૂજ્ય ગુરુદેવના પ્રવચનો આદિથી શીખ્યા, જૈન ધર્મ વિશે, આપણું જૈન ડાયટ હેબિટ વિશે શીખ્યા, આપણો આચાર વિચાર કેવા હોવા જોઈએ, 5 પાપોથી બચવું, આ 24 તીર્થંકર ભગવાન, આ જંબુજી પાટીની રચના, જે આ મુનિ ભગવાનના જે 5 પરમેશ્વરીના ગુણો, તીર્થંકર ભગવાન નું સમોસરણની આદિ રચના, આ બધું જ્ઞાન આપણને ક્યાંથી મળ્યું? એક સર્વજ્ઞ ભગવાનની દિવ્ય ધ્વનિ માંથી જ આપણને આ બધું જ્ઞાન મળ્યું. એટલે એમને તીર્થંકર કહેવાય છે. જો એ ન હોત તો સમજો કે અત્યારનો જૈન ધર્મ જ ન હોત ને આખો. એટલે એક તીર્થંકર ભગવાન નું મહત્વ આપણા જીવનમાં કેટલું હોય છે એનું આપણને એક અનુમાન આનાથી આવે છે. આપણે આપણા આખા જીવન દરમિયાન અથવા દિવસ દરમિયાન જેટલી પણ ધર્મની વાતો આદિ કરીએ, દર્શન પૂજન આદિ કરીએ છે, તો બધાનું એટ ધ વેરી ફાઉન્ડેશન, એનું બધાનું મૂળ કોણ છે? એકમાત્ર સર્વજ્ઞ ભગવાન છે. એ સર્વજ્ઞ ભગવાન આપણા માટે તો મહાવીર ભગવાન જ આ શાસનમાં, અત્યારના આ કાળમાં એમનો જે શાસન પ્રવર્તી રહ્યું છે આપણા માટે, તો એ જ કરવો પડી ઉપકારી છે. એમના શાસન કાળમાં જ્યાં અનેક મહાન ગ્રંથો રચાયા છે, એમાંથી આ એક મહાન ગ્રંથ જે તત્વાદ સૂત્ર, એની આપણે ચર્ચા કરી રહ્યા છે. એમાં આપણે 3જો અધ્યાય છેલ્લા 2 ક્લાસથી શરૂ કર્યો, એમાં આપણે જીવના 5 અસાધારણ ભાવોની ચર્ચા કરી રહ્યા. 5 અસાધારણ કેમ કીધા? કેમ કે જીવના ભાવો છે, કોઈ અન્યમાં નથી હોતા. એ 5 ભાવ કયા છે? આપણે સૂત્ર ફરીથી એકવાર યાદ કરી લઈએ. સૂત્ર યાદ છે કોઈને? બધા સાથે બોલતું, ઔક્ષણિક ક્ષાયિકો ભાવો મિશ્રસ્ય જીવસ્ય સ્વતત્વ ઔદૈક પારિણામિકો છે. આટલું સૂત્ર તો બધાએ યાદ કરવાનું જ છે. અને આપણે જેટલા ક્લાસમાં લેશું દર વખતે રિપીટ કરશું એટલે યાદ થઈ જશે. તો જો આ જીવના 5 અસામાન્ય ભાવ કયા છે? ઔક્ષણિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોક્ષણિક ભાવ, ઔદૈક ભાવ અને પારિણામિક ભાવ. જીવ કે ઔક્ષણિક ઓર ક્ષાયિક ભાવ ઓર મિશ્ર તથા ઔદૈક ઓર પારિણામિક, યહ 5 નિજ ભાવ હૈ, અર્થાત યહ 5 કે અતિરિક્ત દૂસરે ભાવ નહીં. જીવના જે અસંખ્યાત પ્રકારના જુદા જુદા ભાવો છે એને આ 5 પ્રકારમાં विभाजित करवानी पद्धति यानी कहवा पांच असाधारण भाव। आ पांच विभाजित करवानी पद्धति कोना आधारे छे के कर्म ए वक्त कई जात अवस्था है एना आधार कर्म में जो उदय हो तो जीव ना औदय भाव कहवा कर्म में उत्तम हो तो जीव ना औपचारिक भाव कहवा आदि आदि। એટલે એ સમજવા માટે લાસ્ટ ટાઈમ આપણે પેલા કર્મ ની અવસ્થાઓની ચર્ચા કરી હતી એને આપણે ફરીથી રિવાઇઝ થોડું કરીએ। એટલે જો આટલું બંધારણ કર્યું હવે આપણે આગળ વધીએ। કર્મ કેટલા પ્રકારના છે પેલા તો જો સૌથી પહેલા તો ત્રણ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નવ કર્મ એમાંથી ભાવ કર્મ એટલે જીવના મોહ રાગ દ્વેષ આદિ કર્મ નવ કર્મ શું છે આ શરીર મન વાણી આ ઘર મકાન આ બધું નો કરવું બધા સંયોગો એ બધા ન કરવા અને દ્રવ્ય કર્મ શું છે એ જ્ઞાનાવરણી આવી આઠ કર્મ પ્રકૃતિઓ જે જીવ સાથે એક ક્ષેત્રમાં બંધાયેલી છે અને જેનો ઉદય થતા જીવને ફળ મળ્યું એવો ઉપચાર કરવામાં આવે છે। જે વસ્તુનો જીવ સાથે એકદમ વન ઓન વન નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય એને કર્મ કહેવામાં આવે છે ખ્યાલ આવે છે ને। તો જે કર્મ મુખ્ય કેટલા બે પ્રકારના છે ઘાતી કર્મ અને અઘાતી કર્મ એમાં ઘાતી કર્મના ચાર પ્રકાર કયા ચાર જ્ઞાનાવરણી દર્શનાવરણીય મોહનીય અને અંતરાય। અઘાતી કર્મના ચાર પ્રકાર કયા નામ ગોત્ર આયુ અને વેદની બરાબર અને આની પુત્તર પ્રકૃતિઓ કેટલી ટોટલ ટોટલ 148 જ્ઞાનાવરણી કર્મની કેટલી પાંચ દર્શનાવરણી કર્મની નવ પછી મોહનીયની 28 25+3 28 અને અંતરાય કર્મની પાંચ અંતરાય કર્મની પાંચ બરાબર પછી આ બાજુ વેદનીય કર્મની બે આયુની ચાર નામ કર્મની 93 અને ગોત્રની બે બરાબર આ એક આપણે ટેબલના માધ્યમથી બોલીએ નેક્સ્ટ સ્લાઇડ આપણા ટેબલના માધ્યમથી આ વિભાજન આપણે જોયું હતું એની ચર્ચા આપણે કરી। હવે આનાથી આગળ જો આપણે લાસ્ટ ટાઈમ કર્મની 10 અવસ્થાઓની ચર્ચા કરી હતી કોઈને યાદ છે 10 અવસ્થાઓ એટલે લાસ્ટ ક્લાસમાં કોણ કોણ હતું પહેલા હતા ને તમે પણ હતા માર્કેલી લાસ્ટ ટાઈમ હતા તમે આપણે કર્મની 10 અવસ્થાઓની ચર્ચા કરી કોઈને યાદ છે 10 નામ ઉભારો જેને જે આવ્યા હતા એમને બોલો તમે તો હતા ને બોલો 10 અવસ્થા કોઈને યાદ છે બોલો ઓકે ચાલો જો કર્મના પહેલા બંધ સત્તા અને ઉદય આ ત્રણ મુખ્ય અવસ્થાઓ બંધ સત્તા અને ઉદય બંધ એટલે શું છે કે જીવના જ્યારે પણ મોહ રાગ દ્વેષ આદિ વિકારી પરિણામ થાય ત્યારે જ્ઞાનાવરણીય આદિ કર્મનું આવીને જીવ સાથે બંધાવવું કર્મનું આવવું અને બંધાવવું એને શું કહેવાય બંધ બરાબર સિમ્પલ છે ને બંધ બંધના આપણે ચાર પ્રકાર જોયા હતા કોઈને યાદ છે હા પ્રકૃતિ બંધ પ્રદેશ બંધ સ્થિતિ બંધ અને અનુભવ બંધ બરાબર પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ એ યોગના નિમિત્તથી થાય છે સ્થિતિ બંધ અને અનુભવ બંધ એ કષાયના નિમિત્તથી થાય છે બરાબર આ તો થયું બંધની વાત પછી બીજું આપણે જોયું સત્તા સત્તા કોને કહેવાય એક્ઝિસ્ટન્સ પણ એમાં પણ કઈક વિશેષતા જીવ સાથે એક ક્ષેત્રમાં કર્મનું રહેવું એ બરાબર એને તો આપણે બંધ કહી દીધું ને તો સત્તામાં કઈક વિશેષ હોવું જોઈએ ને એનાથી હા એ જે કર્મ જે જીવ સાથે છે એનો મેક્સિમમ કાળની અપેક્ષાએ કેટલો ટાઈમ એને કહેવાય સત્તા જે કર્મ જીવ સાથે બંધાયા છે તો કેટલો વખત રહેશે એને કહેવાય સત્તા બન એટલે કર્મ નો બંધાવ, સત્તા એટલે કર્મ ની ટાઈમ એની સ્થિતિ એનો એનો કાળ. પછી ઉદય, ઉદય એટલે ઉદય તો સિમ્પલ છે ને, નામ જે કહે છે એ પ્રમાણે ઉદય એટલે કર્મ નું ઉદય આવીને ખરી દેવું, કર્મ નું ફળ આપીને ખરી દેવું. જયારે કોઈ પણ પર્ટિક્યુલર કર્મ નો કાળ એનો જે પણ સ્ટિપ્યુલેટેડ ટાઈમ હોય કે આટલા સમય ઉદયમાં આવવાના છે, એ કાળ આવી જાય તો કર્મ નું અકર્મ રૂપ થઈ જવું, કર્મ નું ખરી જવું, એને કહેવાય ઉદય. કર્મ જયારે બંધાય ત્યારે એનું કોઈ ફળ મળતું નથી, કર્મ જયારે સત્તામાં હોય ત્યારે પણ એનું કોઈ ફળ મળતું નથી. તો ફળ ક્યારે મળે? કે જયારે ઉદયમાં આવે છે ત્યારે એનું ફળ મળે છે. બરાબર? એટલે કર્મ નું ફળ મળે તો જીવમાં શું થઈ જાય? જો ખરેખર તો કઈ ન થાય, ખ્યાલ આવે ને? ખરેખર જીવ સ્વતંત્ર, કર્મ સ્વતંત્ર. હમણાં જ આપણે જોયું ને, એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ કરતું નથી. પહેલો જ પોઈન્ટ જોયો ને, સાત પોઈન્ટ માંથી પહેલો જ પોઈન્ટ જોયો ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ કરતું નથી. એટલે ખરેખર તો જીવ એના પરિણામ કરે છે, કર્મ એની વ્યવસ્થા આખું કરે છે. પણ એકબીજા પર નિમિત્ત નૈમિત સંબંધ નો આરોપ આવતો હોવાથી જેવા જેવા કર્મના ચેન્જીસ થાય ને એવા એવા જીવના પરિણામ બદલાય છે, અને જેવા જેવા જીવના પરિણામ બદલાય એવા કર્મમાં ચેન્જીસ જોવામાં આવે છે. એવું જ કોઇન્સિડન્સ છે, ખ્યાલ આવે ને? એને કહેવાય નિમિત્ત નૈમિત સંબંધ. માટે કર્મના જે ચેન્જીસ છે એનો આરોપ જીવ ઉપર આપવો એને કહેવાય નિમિત્ત નૈમિત સંબંધ. તો જયારે ઉદય કર્મ નો થાય ત્યારે ઉદય વખતે એના અનુસાર જે પણ એની શક્તિ અનુસાર જે પણ પરિણામ જીવના પરિણામોમાં બદલાવ જોવામાં આવે એને કર્મ નો ઉદય કહેવામાં આવે છે. એટલે કર્મ નું ફળ મળ્યું એમ કહેવામાં આવે છે. ખ્યાલ આવે? કે જે ત્રણ વસ્તુ આપણે જોઈ, કઈ જોઈ? બન, સત્તા અને ઉદય. હવે ફોર્થ, ફોર્થ છે ઉપશમ. ઉપશમ એટલે, ઉપશમ એટલે દબાવવું. દબાવવું કોને? દબાવવું કર્મ ને ઉદયમાં ન આવવા દેવું. જીવના પરિણામોના નિમિત્તથી જે સમય કર્મ ઉદયમાં આવવાનો હોય બસ ત્યારે એને ઉદયમાં ન આવવા દેવો, એને કહેવાય ઉપશમ. જોડાવું નહીં એમ નહીં, એ જુદી વસ્તુ. ઘણી વાર શું થાય, કર્મ નો ઉદય આવે અને જીવ પરિણામોથી એમાં ન જોડાય, એ વસ્તુ જુદી. ત્યાં તો ઉદય આવી ગયો, અહીંયા તો ઉદયમાં જ ન આવવા દેવા. અને ઉદયમાં ન આવે એટલે એ સમયે એ કર્મ એનો ઉદય જ નથી તો ફળ ક્યાંથી મળે? ખ્યાલ આવ્યો ને? જેવી રીતના સમજો કે નિત્યાત્વ કર્મ છે, નિત્યાત્વ કર્મ નો ઉદય ચાલુ છે તો અહીંયા જીવમાં નિત્યાત્વ પરિણામ છે. બરાબર? હવે સમજો નિત્યાત્વ કર્મ ને ઉપશમ કરી નાખ્યો, દબાવી દીધા અને ઉદયમાં જ ન આવવા દીધા. હવે ત્યાં નિત્યાત્વ નો ઉદય જ નથી તો જીવના પરિણામ કેવા હોવા જોઈએ? ત્યાં જીવના પરિણામ સમ્યક તો મય હોવા જોઈએ ને, કેમ કે ત્યાં નિત્યાત્વ નો ઉદય જ નથી. એટલે જીવના જે નેચરલ સ્વભાવ અનુસારના પરિણામ એને જ તો સમ્યક તો કહેવાય, એને કહેવાય ઉપશમ. ઉપશમ એટલે કે એના સમયે ઉદયમાં આવનારા કર્મ પરમાણુને ઉદયમાં ન આવવા દેવા, એને દબાવી દેવા. બરાબર? ચાર ગણ, બન, સત્તા, ઉદય, ઉપશમ. એના પછી શું જોયું તું આપણે? ક્યાં છે? હાર્દિક ભાઈ લખ્યું છે? જુઓ, નથી લખ્યું ના, એ શરીરની પછી વાત આવશે. એના પછી આપણે જોયું હતું ઉત્કર્ષણ, અપકર્ષણ. ઉત્કર્ષણ એટલે શું? કોઈને યાદ છે? નહીં, એને અપકર્ષણ કહેવાય. ઉત્કર્ષણ એટલે કે જે કર્મના, સમજો આજથી લઈને 10 વર્ષ પછી કર્મ પરમાણુ ઉદયમાં આવવાનું છે. તો અગેન જીવના પરિણામોના નિમિત્તથી એમાંથી અમુક પરમાણુઓને એ 10ની બદલે 100 વર્ષ સુધી ઉપર લઈ જવાનું. ખ્યાલ આવે ને? ઉપર એટલે શું? કે જ્યાં વધારો થાય ને એનો ઉપર કહેવાય. સ્થિતિ જે એની કર્મની ટાઈમ ફ્રેમ પોસ્ટપોન કરી દેવા, દેટ ઇઝ અ વેરી ગુડ વર્ડ. જે ઉદયમાં આવવાના હતા એને હજી પુશબેક કરી દેવા, એને કહેવાય ઉત્કર્ષણ, એનો એનો કાળ, એનો ઉદય આવવાનો સમય વધવો. અચ્છા, એવી અનુભાગમાં પણ, એની શક્તિમાં પણ એવું થઈ શકે કે કર્મની જેવી ઉદય આવવાની શક્તિ હતી એ શક્તિ વધવી, એને પણ કહેવાય ઉત્કર્ષણ. ચાલ આવે ને, શક્તિ વધવી. જેવી રીતના સમજો કે 10 ડિગ્રી નો ઉદય આવવાનો હતો, એની બદલે હવે 100 ડિગ્રી નો ઉદય આવશે, એટલે જીવના પરિણામો નો વધારે ઘાત થશે. ખ્યાલ આવ્યો કે ને? એને પણ કહેવાય ઉત્કર્ષણ. ઉત્કર્ષણ એટલે વધવું. આપણે ઉત્તરપિણી કહીએ ને, ઉત્તરપિણી ને અવસરપિણી. અવસરપિણીમાં શું થાય છે કે ઘટાડો થાય છે, ઉત્તરપિણીમાં વધારો થાય છે. બરાબર કે ને? હાઈટ વધતી જાય. ઉત્તરપિણીમાં શું થાય? જીવોના અવગાહના વધતી જાય, સંયોગોની બહુલતા વધતી જાય. પહેલા ધર્મની વૃદ્ધિ થાય, પછી ધર્મ પાછો ઘટતો જાય, પણ ઇન જનરલ આહાર આદિમાં ઘટાડો થાય, જીવોના પરિણામ વધારે મંદ 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 થતા જાય, એને ઉત્તરપિણી કહેવાય. અવસરપિણીમાં શું થાય કે જીવોના પરિણામ ઘટતા ઘટતા જાય, શરીરની અવગાહના ઘટતી જાય, બહારના સંયોગોમાં પણ એની જે સુવિધાઓ છે એ ઘટતી જાય, અને અવસરપિણી છે. બસ એવી જ રીતે ઉત્કર્ષણ એટલે કર્મની શક્તિ, એની સ્થિતિ, એનો ટાઈમ અને એની શક્તિ, એમાં વધારો થયો, અને કર્મની સ્થિતિ અને એની શક્તિ એમાં ઘટાડો થયો, એને શું કહેવાય? અવકર્ષણ કહેવાય. તો મને ચાલો એક સિમ્પલ સવાલ, ઇન જનરલ આપણે સમજો જ્ઞાનાવરણ કર્મ લઈએ. જીવના કેવા પરિણામોથી જ્ઞાનાવરણ કર્મમાં ઉત્કર્ષણ થાય છે? કેવા એટલે જીવના શુભ ભાવથી કે અશુભ ભાવથી? એટલું પહેલા જનરલ મને કહો, શુભ ભાવથી ઉત્કર્ષણ થાય છે કે અશુભ ભાવથી ઉત્કર્ષણ થાય છે? જ્ઞાનાવરણ કર્મનું વધુ
અશુભ ભાવથી.
કેમ અશુભ ભાવથી થાય છે? હા, તો અહીંયા ઉત્કર્ષણમાં શું થાય છે? જ્ઞાનાવરણ ની શક્તિ વધે છે. એમ તમે દેવ કેમ કહો છો?
આવરણ
વધે છે એટલે અશુભ. નહીં, એક લઈએ. જો અશુભ ભાવોથી કર્મની સ્થિતિ અનુભવ વધ્યા, બરાબર, એમ ચંદ્રેશ ભાઈ કહ્યું. હવે તમે કહો છો શુભ ભાવથી પણ સ્થિતિ અનુભવ વધી શકે, કેવી રીતે? તમે શું કહો છો?
શુદ્ધ ભાવથી.
ના, શુદ્ધ ભાવ નહીં. શુદ્ધ ભાવથી તો જીવના જે કર્મની સ્થિતિ ઘટી જ જાય, કેમ કે ત્યાં તો કર્મ, અહીંયા તો શુભ ભાવ થાય, અશુદ્ધ થયા એટલે નવા બંધ જ ન થયા અને જૂના ફરવા લાગ્યા, નિર્જરા જે થાય ને, તો એ શુદ્ધ ભાવની હમણાં વાત નથી, આમાં શુભ અને અશુદ્ધની વાત છે. જો ગીગલબેનનો આન્સર રાઈટ છે, જો અશુભ ભાવોથી જે અશુભ પ્રકૃતિઓ છે, જે પાપરૂપ પ્રકૃતિઓ છે, એનું ઉત્કર્ષણ થાય છે, જે જ્ઞાનાવરણ દર્શનાવરણ બધા જ ઘાતી કર્મ, પ્લસ જેવી રીતના અઘાતી કર્મમાં અસાકા વેદનીય જે અશુભ પ્રકૃતિઓ છે બધી, એ તો જીવના અશુભ પરિણામ થવાથી એ બધાનું ઉત્કર્ષણ થાય છે, એ બધાની શક્તિ વધે છે. ખ્યાલ આવે ને?
અને કરવાની શક્તિ.
હા, એટલે આ બધા કર્મ અશુભ કર્મ છે, એટલે એનો ઉદય આવતા જીવનો ઘાત કરે છે એ બધા. હવે જીવ અશુભ પરિણામ કરે તો એ બધાની શક્તિ વધે ઓટોમેટિકલી. અચ્છા, હવે જયારે જીવ શુભ પરિણામ કરે છે તો જે પુણ્ય પ્રકૃતિઓ છે, જે રીતના સમજો કે સાતા વેદનીઓ, શુભ નામ કર્મ પ્રકૃતિઓ, ઉચ્ચ ગોત્ર આદિ, તો એની શક્તિ વધે છે. ખ્યાલ આવે કે નહીં? જો શુભ ભાવ કરવાથી ઓછું થતું હોય તો આપણે શુભ ભાવ કરીને બધા કર્મ ખતમ ન કરી નાખે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ ગુરુદેવ શ્રી શું કહે છે કે શુભ અને અશુભ એ દેવથી કર્મનો બંધ જ થાય છે. એટલે આ તો શું છે, એક પેલું આપણે સીસો રમીએ ને, નાના બાળક હોય ત્યારે એક એક બાજુ આમ ઉપર થાય, બીજી બાજુ આમ ઉપર થાય, એટલે ઘડીકમાં જીવના શુભ ભાવ થાય, તો શુભ ભાવ થાય તો અહીંયા પુણ્ય પ્રકૃતિ ઉપર જાય, ઘડીકમાં જીવના અશુભ ભાવ થાય તો અહીંયા પાપ પ્રકૃતિ ઉપર જાય. આ દેવ ની જે એની એમ કે ને એની સીડી છે ને એની એની એનું બિલ્ડિંગ દેવનું દેવ જુદા જુદા છે. એ શુભ કરવાથી અશુભ નું નલિફાઈ થતું નથી, દેવમાં બંધ છે. શુભ કરવાથી શુભ નું વધે, અશુભ કરવાથી અશુભ વધે. ચાલો હવે છ કર્મની છ અવસ્થાઓ જોઈએ. સમજો જ્ઞાનાવરણીમાં જીવે અશુભ ભાવ કર્યા તો એની સ્થિતિ અનુભવ વધે છે, વધે છે એટલે ઉત્કર્ષણ થયું બરાબર. પણ હવે સમજો કે જીવે શુભ ભાવ કર્યા કે સમજો શાસ્ત્ર સ્વાધ્યાય આદિ કર્યો, દેવ પૂજા આદિ કરી, તો ત્યાં જ્ઞાનાવરણની શક્તિ હીન થાય છે. હીન થાય છે એટલે ત્યાં થોડું અપકર્ષણ થઈ શકે છે, થાય. પણ એઝ અ હોલ તમે આઠે કર્મ જુઓ તો શુભ અને અશુભ દેવથી બંધ જ છે. અચ્છા આપણે કઈ વસ્તુઓ જોઈ? છ બંધ, સત્તા, ઉદય, ઉપશમ, ઉત્કર્ષણ, અપકર્ષણ, બરાબર. અચ્છા હવે આપણે જોઈએ આગળ સંક્રમણ. સંક્રમણ કોને કહેવાય? નહીં ભેગા થવું, પરિવર્તન, ચેન્જ થવું. જે રીતે આપણે કહે ને કે હિન્દીમાં કહે ને સંક્રમિત થઈ ગયા જીવ, આપણે એવું જે કન્ટેજિયસ ડિઝીઝ હોય ને તેમ કહે ને કે સંક્રમણ થયું બીમારીનું. એક જીવ બીમાર હતો, એક વ્યક્તિ બીમાર હતો તો બીજાને પણ બીમારી લાગી ગઈ. સંક્રમણ એટલે કે એક કર્મ પ્રકૃતિનું પ્રકૃતિનું બીજી કર્મ પ્રકૃતિમાં કન્વર્ટ થઈ જવું એને કહેવાય સંક્રમણ. જેવી રીતના સમજો મૂળ પ્રકૃતિ હોય ને જ્ઞાનાવરણ એ દક્ષિણાવરણમાં સંક્રમિત ન થાય, પણ જે ઉત્તર પ્રકૃતિઓ હોય તો સમજો કે મતિ જ્ઞાનાવરણ છે તો એ શુદ્ધ જ્ઞાનાવરણમાં કન્વર્ટ થઈ શકે. અથવા મોહનીયમાં નિત્યાત્વ કર્મ છે તો એ સમ્યક નિત્યાત્વમાં, અનંતાનુગતિ પ્રકૃતિ છે તો અપ્રત્યાચ્યાનાવરણ, ખ્યાલ આવે ને? એ સબ પ્રકૃતિઓમાં એક પ્રકૃતિમાંથી બીજી પ્રકૃતિમાં ચેન્જ થઈ જશે એને શું કહેવાય? એને કહેવાય સંક્રમણ, એને કહેવાય સંક્રમણ, બરાબર. સાત થઈ હવે આઠમું ઉદીરણા. ઉદીરણા કોને કહેવાય? ઉદીરણા કોને કહેવાય? ઓકે, જે કર્મ પ્રકૃતિઓ ભવિષ્યમાં ઉદયમાં આવવાની છે એને પ્રીપોન કરી દે, જે પહેલા પોસ્ટપોન કરી હતી ઉત્કર્ષણમાં, અપકર્ષણમાં એને પ્રીપોન કરી દીધી, બરાબર. અપકર્ષણમાં શું કર્યું કે બહુ સમજો 100 વર્ષે ઉદયમાં આવવાની નથી, એની બદલે 10 વર્ષમાં ઉદયમાં આવી જશે. આજથી લઈને 10 વર્ષે ઉદયમાં આવે તો એને અપકર્ષણ કહેવાય, ખ્યાલ આવ્યો કે નહીં? એનો ટાઈમ ફ્રેમ ઘટાડવો, એની અનુભવ શક્તિ ઘટાડવી, એને કીધું અપકર્ષણ. હવે ઉદીરણા કોને કહેવાય? કે હમણાં જ ઉદયમાં આવી જાય, ખ્યાલ આવે? જે 100 વર્ષે ઉદયમાં આવવાની હતી, જો વર્તમાન સમય છે ને એક એક સમયમાં એક એક સમયના કર્મ પરમાણુ ઉદયમાં આવે છે, બરાબર. વર્તમાનના નિષેકો ઉદયમાં આવે છે, પણ અત્યારથી લઈને ભવિષ્યની એક અંતરમૂરત સુધીના જે કર્મ પરમાણુઓની એક લેડર હોય એને કહેવાય ઉદયાવલી. ઉદયાવલી નામ સાંભળ્યું છે? એ બેઝિકલી જો એ ઉદયમાં આવવા માટે કતારમાં ઉભેલા કર્મ પરમાણુઓ છે, દે આર સ્ટેન્ડિંગ ઇન ક્યુ. એટલે જનરલી જ્યાં ઉત્કર્ષણ અપકર્ષણ આદિ બધું થાય તો એ ઉદયાવલીમાં ન થાય, કેમ કે દે આર રેડી ટુ કમ આઉટ. જે રીતે આપણે સ્ટેશન પર જઈએ, હા સમજો મેટ્રો સ્ટેશન પર કેવી રીતના, તો ઓલું જે ટિકિટમાં અંદર ઓલું પંચ કરીને અંદર જવાનું મશીન હોય તો ત્યાં 5-6 જણ તો લાઈનમાં ઉભા હોય, તો એના સિવાય બાકીનું મેજોરિટી ક્રાઉડ કેવું હોય? કે બસ ત્યાં આમ તેમ ફરતા હોય, ખ્યાલ આવ્યો કે નહીં? એવી રીતના કર્મ પરમાણુઓ જે છે એમાં મેજોરિટી કર્મ પરમાણુ ઉપર આમ તેમ ફરી રહ્યા છે, પણ જે ઓલા વર્તમાન સમયથી અંતરમુહૂર્તમાં ઉદયમાં આવવા યોગ્ય પરમાણુ એ જાણે ફિક્સ લાઈનમાં જ ઉભા છે, ખ્યાલ આવે છે ને? એ આમ ફિક્સ લાઈનમાં ઉભા છે, આ ઉદયમાં આવશે, પછી સેકન્ડ, પછી થર્ડ, પછી ફોર્થ, એમ કરીને ધડાધડ એક પછી એક બધા ઉદયમાં આવવા માટે રેડી છે. એને કહેવાય ઉદયાવલી. હવે ભવિષ્યના કર્મ પરમાણુઓનું અપકર્ષણ કરીને એને ઉદયાવલીમાં લઈ આવવા, એટલે કે વર્તમાન સમયથી લઈને અંતર મુહૂર્તમાં જ ઉદયમાં આવી જશે, એને કહેવાય ઉદીરણ. સમજાય છે? ખ્યાલ આવે કે એના પ્રૂફની એની શક્તિમાં ચેન્જ થઈ શકે, પણ હમણાં મેઇન ફોકસ ટાઈમ ઉપર છે. શું કહો? હા, જે આમ તેમ ઉપર પડતા હતા એને એકદમ તરત આમ જાણે આમ ઉદયમાં આવવા માટે રેડી કરી નાખે. જેવી રીતે આપણે ઘણી વાર સાંભળ્યું છે ને કે આયુષ્ય કોઈનું લાંબુ હોય અને સડનલી કંઈક એક્સિડન્ટ થાય તો કદલી ઘાત મરણ, કાંઈ એવો શબ્દ સાંભળ્યો છે કે એ બધા પરમાણુ એક સાથે અંતર મુહૂર્તમાં ઉદયમાં આવીને રહ્યા છે, એને કહેવાય ઉદી જ્ઞાન. ના, અપકર્ષણ એ ઉદીર્ણ એ સ્પેશિયલ ટાઈપ ઓફ અપકર્ષણ. એક અંતર મુહૂર્ત ની અંદર, એટલે નોર્મલી જે ઉદીર્ણ થાય તો સમજો 100 વર્ષ ના છે તો ઇટ કુડ હેપન 90, 80, 70, ઇટ કુડ ગો એનીવેર. બરાબર છે? પણ ઉદીર્ણ કેવું છે કે ત્યાંથી સીધું એ અંતર મુહૂર્ત માં નીચે આવી ગયા, એ અપકર્ષણ. કોડાકોડી સાગર સુધીના કર્મ હતા, પણ જીવના પરિણામો ના નિમિત્તથી એ બધા અંતર કોડાકોડી સાગર માં આવી ગયા. અંતર મુરત્ય થી ઘણા વધારે છે, એ બધું અપકર્ષણ માં છે. આ ઉદીર્ણાનું બહુ સ્પેશિયાલિટી છે, કેમ કે આગળ જેમ જેમ આપણે જતા જઈએ ને તો જે 3 કરણ પરિણામ આદિ થાય છે તો ત્યાં આ ઉદીરણામાં ગુણ શ્રેણી નિર્જરાની તૈયારી થાય. ગુણ શ્રેણી નિર્જરાની બધું એ થોડો ડિટેલ ટોપિક છે, તો એના માટે ઉદીરણા બહુ સમજવી જરૂરી, એટલે ઉદયાવલી સમજવું જરૂરી છે. કેમ કે જે ગુણ શ્રેણી નિર્જરા આદિની જે રચના થાય નિષેકોની એ બધી ઉદયાવલી થાય. ઉદયાવલી કહેવાય. જેવી રીતના સમજો કે આપણને, તમે ઘણી વાર એક્સપિરિયન્સ કર્યો હશે કે આપણે કઈ કામમાં બિઝી છે અને આપણને ભૂખ લાગી છે પણ ખબર પડતી નથી. હવે સડનલી એ કામ પૂરું થયું અને આપણને તરત એમ વિચાર, અરે બહુ ભૂખ લાગી, તો શું થયું ત્યાં? કે ત્યાં જે અસાતા વેદનીયના, ક્ષુધા વેદનીયના જે કર્મ પરમાણુ હતા એ ઉદયમાં તો આવતા હતા, પણ સડનલી આ બધા હવે ઉદયાવલીમાં આવીને ઉદીરણા થઈ અને આપણને એકદમ ભૂખ લાગી. આ કર્મ પરમાણુની આવી ઉદીરણા આદિ ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ દર સમયે ચાલુ છે. જેવી રીતના એક્ઝેક્ટલી પેલા સ્ટેશન પર બધા કર્મ માણસો આમ તેમ જઈ રહ્યા છે, એવી રીતના કર્મ જીવ સાથે બંધાયેલા તો છે પણ તો પણ આમ તેમ ઉપર નીચે આ પ્રકૃતિ ઓલી પ્રકૃતિ બધું કન્વર્ઝન ચાલુ જ છે નિરંતર. આપણે કહીએ કે મેં હમણાં તીવ્ર પાપ પરિણામ કર્યા અને મને બહુ તીવ્ર કર્મ બંધાયા, અને નેક્સ્ટ સમયે જીવ બંધ પરિણામ કરે એટલે તીવ્ર બંધાયેલા પણ મંદ થઈ ગયા, અને વળી પાછા તીવ્ર પરિણામ જીવ કરે તો મંદ જે થઈ ગયા પાછા તીવ્ર થઈ ગયા. ખ્યાલ આવે છે કે નહીં? હવે ચેન્જ જોવા તો કન્ટિન્યુઅસલી ચાલુ. હવે કયા પરિણામને આપણે રડવું કે ભાઈ જો મેં આવા ખરાબ પરિણામ 20 વર્ષ પહેલા મેં આવો એક ભાવ કરી નાખ્યો હતો, હવે એ ભાવ તો ક્યારનો ગયો, એના કર્મ જે હતા એની શક્તિ બદલાઈ ગઈ અને આપણે હજી એ ભાવને પકડીને બેઠા છે. ખ્યાલ આવે છે? એટલે કર્મનું ગણિત સમજવાથી આપણને ખરેખર દરેક સમયની સ્વતંત્રતાનો ખ્યાલ આવે છે. એક સમય પછી આ ક્ષણિક રાજાનું એક્ઝામ્પલ લઈએ ને, 33 સાગરો પમનું આયુષ્ય એમણે બાંધ્યું, બરાબર, અને પછી જયારે એમણે ઉત્તર દૂર કર્યો તો પરિણામ મંદ થયા, તમને તો પ્રગટ કર્યું. એ 33 કાગરો પણ ઘટીને 84,000 યર્સ થઈ ગયું. આ શું થયું? કયો પ્રોસેસ થયો ત્યાં? સંક્રમણ, અપકર્ષણ થયું. જે 33 કાગરો પણ સુધી આયુષ્ય કર્મના પરમાણુઓ પહોંચી ગયા હતા એટલું લાંબુ, એ બધા નીચે ઉતરીને હવે 84,000 વર્ષમાં આવી ગયા. ખ્યાલ આવે છે? બધી વ્યવસ્થા આમ જ છે અને કર્મ પરમાણુ પોતાની રીતે જ આમ તેમ બધું કરી રહ્યા છે. જીવ કઈ કરતો જ નથી, કઈ કરી શકતો જ નથી, એ આપણને આનાથી ખબર પડે કે જો કેટલું બધું ઉપર નીચે થઈ ગયું. જીવ વિચાર કરવા જાય તો એ કર્મમાં ચેન્જીસ કરવા જાય કે પોતાનું કામ કરે, ખ્યાલ આવે છે કે પોતાના આત્માનું વિચાર આદિ કરે. ચાલો આપણે કેટલી વાત થઈ, 8 વસ્તુ થઈ ને, કઈ થઈ? ચાલો બધા પરિણ નામ પાછા જોઈએ. બંધ, સત્તા, ઉદય, ઉપશમ, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉદીપન. હવે બે કયા રહી ગયા? નિદ્ધતિ અને નિકાશો. નિદ્ધતિ અને નિકાશો. તો જો જે કર્મમાં, જે કર્મ પરમાણુઓમાં સમજો કે વર્તમાન સમયમાં જીવે કંઈક પરિણામ કર્યું અને એક સાથે સમજો 100 પરમાણુ બંધાય, આમ તો અનંતા કર્મ પરમાણુ બંધાય, તો આપણે સમજીએ 100 પરમાણુ બંધાય, બરાબર. હવે એ 100 પરમાણુમાં સમજો 5 પરમાણુ કે 10 પરમાણુ એ એવા થઈ જાય કે જેમાં ઉત્કર્ષણ અપકર્ષણ ન થાય, જે એ પરમાણુઓમાં ઉત્કર્ષણ અપકર્ષણ ન થાય, બાકી બધું થઈ શકે, તો એને નિદ્ધતિ કહેવાય છે. નિદ્ધતિ એટલે જે સમજો કે એ 100 પરમાણુ બંધાય. હા ચલો ફરી થોડું સમજો. સમજો અત્યારના જીવના કંઈક પરિણામ થયા અને 100 કર્મ પરમાણુ બંધાયા, સમજો 100 વર્ષ માટે બંધાયા, બરાબર. તો એ 100 કર્મ પરમાણુ કઈ 100 યર તો જઈને બેસી નહીં જાય, એનું આખું ડિસ્ટ્રીબ્યુશન થાય કે સમજો વર્તમાનનો અમુક ટાઈમ છોડીને, વર્તમાનથી અમુક ટાઈમ છોડીને સમજો 1 વર્ષ છોડી દીધું આપણે, તો 1 વર્ષથી ઉપર 1 સમય, 2 સમય, 3 સમય, 4 સમય, બધા જ સમયોમાં એ પરમાણુનું ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય. એટલે 100 પરમાણુમાંથી 1 પરમાણુ સમજો કે બીજા વર્ષે ઉદયમાં આવશે, 1 પરમાણુ ચોથા વર્ષે ઉદયમાં આવશે, ખ્યાલ આવે ને? એવી રીતના આપણું ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય. હવે સમજો કે આજથી લઈને 15મા વર્ષે જે પરમાણુ ઉદયમાં આવવાના છે, 15મા વર્ષે, 20મા વર્ષે, સમજો 5 પરમાણુ એવા છે કે જેમાં ઉત્કર્ષણ અપકર્ષણ ન થઈ શકે, એ ત્યાં જ છે 15-20 વર્ષની વચ્ચે, તો એને શું કહેવાય? એને કહેવાય નિર્ધારિત. પણ એમાં સંક્રમણ થઈ શકે, એટલે મતિ જ્ઞાનાવરણના હોય તો એ શુદ્ધ જ્ઞાનાવરણમાં થઈ શકે, ખ્યાલ આવે? તો એને કહેવાય નિર્ધારિત. અને નિકાચિત કોને કહેવાય? ઉદીર્ણા થઈ શકે, નિર્ધતિમાં ઉદીર્ણા થઈ શકે, ખાલી ઉત્કર્ષણ અપકર્ષણ ન થાય. હા થઈ શકે. અને જે કર્મ પરમાણુમાં ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ અને ઉદીર્ણા ચારે ન થાય એને કહેવાય નિકાચિત. ખ્યાલ આવે? નિદ્ધતિમાં ખાલી ઉત્કર્ષણ અપકર્ષણ ન થાય અને નિકાચિતમાં ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ ઉડીને ચારેય ન થાય. કેમાં? કે પહેલા અમુક પરમાણુ, બરાબર, આખા ને આખા જે બંધાયા હમણાં એ બધા નિદ્ધતિ નિકાચિત ક્યારે ન હોય, ખ્યાલ આવે? પછી બીજું કે આખા ને આખા નીચે કો ક્યારે નિદ્ધતિ નિકાચિત ન હોય, નીચે એટલે કે વર્તમાન સમયમાં ઉદયમાં આવવા યોગ્ય પરમાણુ, કે બધા નિદ્ધતિ નિકાચિત ન હોય, અમુક પરમાણુ. એટલે આપણે કહીએ ને કે બહુ એવા ખરાબ ભાવ મેં કર્યા કે એવા ચીકણા કર્મો મેં બાંધ્યા કે હવે એનો મારે ભોગવવા જ પડશે, એનું જરા બેઝિક સમજવું જોઈએ, નહીં તો આ બધા બહુ ઊંધા રવાડે ચડી ગયા. અચ્છા બીજું સાંભળો, જીવ જ્યારે પોતાના આત્માના આશ્રય લે અને સમ્યક દર્શન પહેલા, સમ્યક દર્શનની પહેલા 3 કરણ પરિણામ થાય. જે 5 લબ્ધિ સાંભળ્યું હશે ને, એ 5 લબ્ધિમાં છેલ્લી જે કરણ લબ્ધિ હોય ને, એ કરણ લબ્ધિની અંદર જીવને 3 કરણ પરિણામ થાય. એ 3 કરણ પરિણામ વખતે જેટલા પણ કર્મ નિદ્ધતિ નિકાચિત હોય ને, એનું નિદ્ધતિ અને નિકાચિત પણ ડિલીટ થઈ જાય. એટલે બધા જ કર્મમાં ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ ઉદીર્ણા થવા લાગે. હવે ક્યાં કયા ભોગવવા પડશે? હમણાં આપણે સાંભળીને અંતકૃત કેવી રીતે, સમજો મેં બહુ આકરા પરિણામ કર્યા અને 50 વર્ષે મારા કર્મ પરમાણુ નિકાચિત છે, એમાં ઉત્કર્ષણ અપકર્ષણ કાંઈ નહીં થાય, પણ હું તો અંતકૃત કેવડી થવાનું છું, સમજો કે હમણાં જ મારા પર ઉત્સર્ગ થયો અને અંતર મુહૂર્તમાં તો મારે સિદ્ધ દશા પ્રાપ્ત કરવાનું છે. તો હું સિદ્ધ થઈ જઈશ, પેલા કર્મ કરવાનું લઈને જઈશ સાથે. એ જે 50 વર્ષ ઉદયમાં આવવાના છે તો એ તો ભોગ્ય જ છૂટકો, પણ હું તો સિદ્ધ થઈ ગયો તો સાથે એ લઈ જાઓ. ભલે 5-10 પરમાણુ છે ત્યાં ભોગવી લેશું, એવું ન થાય, એવું ઓપ્શન અવેલેબલ નથી. તો એ કર્મ પરમાણુનું થયું છું. જો એ જયારે શ્રેણી માંડે ને તો એમાં 3 કરણ પરિણામ થાય ને, 7મું 8મું 9મું, અધકરણ અપૂર્વકરણ નિવૃત્તિકરણ. તો એ કરણ પરિણામોમાં બધા જ કર્મનું નિવૃત્તિ નિકાસિત પણ ડિલીટ થઈ જાય. અને એ ભલે 50 વર્ષે પહેલા ત્યાં નિવૃત્તિ નિકાસિત હતા, પણ જીવના પરિણામોના નિમિત્તથી એની પણ ઉદીર્ણા આવીને ખરી જાય. ખ્યાલ આવે છે કે નહીં? હવે જીવ તો સમ્યક દર્શનની પહેલા પણ 3 કરણ પરિણામ થાય, એના પછી આવા 3 કરણ પરિણામ તો 6-7 વાર થાય. અનંતાનુબંધીની વિસંયોજનામાં 3 કરણ પરિણામ થાય, શાહી સમ્યક તો પ્રગટ કરવા 3 કરણ પરિણામ થાય. ખ્યાલ આવે છે કે નહીં? દ્વિતીય ઉપશમ કરવામાં 3 કરણ પરિણામ થાય, શ્રેણીમાં ઉપશમ શ્રેણી ને ક્ષપક શ્રેણી દેવમાં 3 કરણ પરિણામ થાય. તો જેટલા પણ નિવૃત્તિ નિકાસી છે એનાથી ગભરાવવું નહીં, કેમ કે એની રીતે કર્મ એની રીતે ઉદયમાં આવીને ખરી જ જાય છે. જીવે પોતાના પરિણામોને સંભાળે, જીવ પોતાના પરિણામોનું ધ્યાન રાખે અને જો શુદ્ધ ભાવોમાં આગળ વધે તો કર્મ ઓટોમેટિકલી એની રીતે ખરી જાય છે. ચાલ આવે ને બીજો એક પોઈન્ટ, આજે નિવૃત્તિ નિકાસી પણ જે છે ને એ સ્થિતિમાં છે કે આજથી 50 વર્ષે ઉદયમાં આવવાના છે. તો સમજો 50 વર્ષે ત્યાં જ રહ્યા, એનું ઉત્કર્ષણ ઉત્કર્ષણ આદિ ન થયું, પણ એમાં અનુભવનો તો કોઈ રૂલ નથી ને. તો જીવના પરિણામોના નિમિત્તથી અનુભવ એટલો ઘટી ગયો. આજે મુનિરાજ હોય, સમજો 8મા ગુણસ્થાનમાં શ્રેણીમાં મુનિરાજ છે, એવા શ્રેણીમાં મુનિરાજને પણ અસાતા વેદનીઓનો વેદનીઓનો ઉદય છે. એ શ્રેણીમાં મુનિરાજને વેદનો ઉદય છે, પુરુષ વેદ સ્ત્રી વેદ આદિ, પણ એ તો પોતાના આત્માના ધ્યાનમાં લઈને છે. એમને એવા પરિણામ થાય છે કે નહીં કાંઈ? પણ ત્યાં કર્મનો ઉદય તો છે કે નહીં? કર્મનો ઉદય છે તો પરિણામ કેવી રીતના ન થાય? ભણવાનું રિલેશન હોવું જોઈએ ને. તો ત્યાં કર્મનો ઉદય છે તો એનો અનુભવ એટલો હીન છે કે ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇન્ફાઇનાઇટ સિમલી સ્મોલ એઝ ઇટ કે ઇટ ઇઝ ઝીરો. ચાલ આવે ને? એટલે કર્મ ખાલી ફ્રૂટલેસ કર્મ તરીકે આવીને થઈ જાય છે. એને કહેવાય નિર્જરા. નિર્જરા એટલે શું? કર્મ પોતાનું ફળ આપ્યા વગર થઈ જાય. આપણે નિર્જરા 2 પ્રકારની હોય ને, સકામ નિર્જરા અને અકામ નિર્જરા. જે જીવ હમણાં સમજો મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં કોઈ તપ આદિ કરે અને કર્મના ફળ ભોગવીને શાંત પરિણામ રાખે તેને અકામ નિર્જરા છે. કે કાંઈ કામ ન કરે, કામ એટલે કોઈ પુરુષાર્થ ન કર્યો, પણ એમ જ કર્મને સહન કરીને એ નિર્જરી ગયા, તો એનાથી શુભ ભાવથી દેવગતિ આદિનો બંધ થાય છે. પણ જે જીવ કામ એટલે પુરુષાર્થ દ્વારા કર્મને નિર્જરિત કરી નાખે છે એને સકામ નિર્જરા કહેવાય. આ મુનિરાજ પોતાના આત્મામાં લીન છે એ પુરુષાર્થ છે કે નહીં? એ તો એ અનંતો પુરુષાર્થ છે ને. પોતાના આત્મામાં લીન છે એ અનંત પુરુષાર્થના માધ્યમથી એ કર્મનો અનુભવ એટલો હીન થઈ ગયો કે એ ઉદયમાં આવીને એમને એમ ખરી જાય છે, પણ એમનું પરિણામોમાં કાંઈ ફળ મળતું નથી. જો આ રીતે આપણે 10 અવસ્થાઓ કર્મની ફરીથી જોઈ, લાસ્ટ ટાઈમ બી જોઈ હતી, આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ફરીથી આપણે આખું રિવાઇઝ કર્યું. કઈ રીતે 10 અવસ્થા? બંધ, સત્તા, ઉદય, ઉપશમ, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉદીર, નિજતિ, નિકાસ, બરાબર ના? આ 10 અવસ્થામાં નથી, પણ કર્મનો નાશ થયો એ ક્ષય થયો. એ આપણે હવે આપ જોઈશું. જો આ જીવના 5 અસાધારણ ભાવો છે, અમારે ક્ષયક્ષમ બી નથી. હા, એટલે આ જીવના 5 અસાધારણ ભાવો છે, એમાં કર્મની અવસ્થા અનુસાર જીવના ભાવોની ચર્ચા કરું ને, તો આમાં કઈ કર્મની અવસ્થાઓ છે એને આપણે હવે જોઈએ. હા, જો આ સ્લાઇડમાં આપણે જરા ધ્યાન આપશું, જો જાણે આપણે કોઈ એક કાચના ગ્લાસમાં મેલું પાણી પીધું, હવે એ મેલું પાણી છે પણ એમાંથી બધો કચરો નીચે દબાવી દીધો, નીચે બેસાડી દીધો, તો ઉપર પાણી કેવું થઈ ગયું? ઉપર પાણી ક્લીન થઈ ગયું. આપણે જૂના જમાનામાં ગંદુ પાણી આવે તો એલમ નાખતા હતા ને, ફટકડી નાખે, પાણીમાં ફટકડી ફરાવી જાય એટલે બધો કચરો નીચે બેસી જાય અને ઉપર પાણી ચોખ્ખું થઈ જાય. એવી જ રીતે અહીંયા જીવના પરિણામોના નિમિત્તે, એટલે જીવે પોતાના આત્મામાં એવું ધ્યાન લગાવ્યું કે ત્યાં પોતાના પરિણામોમાં જેટલા વિકારી ભાવ હતા, જીવના મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ જે પરિણામોમાં હતા એ બધા બેસી ગયા નીચે. અને ઉપર કોની મુખ્યતા આવી? કે પોતાના આત્માના આશ્રયની મુખ્યતા ઉપર આવી, એટલે શુદ્ધ ભાવની મુખ્યતા આવી. તો કર્મમાં શું થયું? કે કર્મમાં પણ જે મિથ્યાત્વ આદિ કર્મ હતા એ ટેમ્પરરીલી નીચે બેસી ગયા, એટલે એનો ઉદય ન આવ્યો, એને કહેવાય ઉપશમ. જયારે કર્મમાં આવી રીતના ઉપશમ થાય છે તો જીવના ભાવોને ઔક્ષમિક ભાવ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? કર્મને દબાવી દીધા હોય એનો ઉદય જ ના આવે. પાણીમાં મેલ નીચે બેસાડી દીધો છે તો ઉપરના પાણીમાં મેલ છે જ નહીં, તો ઉપરનું પાણી કેવું રહે? ચોખ્ખું જ રહે. એવી રીતે અહીંયા જીવના પરિણામ પૂર્ણ ચોખ્ખા, પૂર્ણ શુદ્ધ પરિણામ થઈ જાય છે, એને ઔક્ષમિક ભાવ કહેવાય છે. ઔક્ષમિક ભાવ એટલે જેવો જીવનો સ્વભાવ છે એવા જ ભાવ પ્રગટ થવા અને કર્મના ઉદયને ઉપશમિત કરી દેવું. બરોબર? આ ઔક્ષમિક ભાવ. પછી જો સેકન્ડ ડાયાગ્રામ, શાહીક ભાવ. શાહીક ભાવ એટલે કર્મનો પૂરેપૂરો ક્ષય, એ પાણીમાંથી કચરો કાઢી જ નાખો, હવે છે જ નહીં, પૂરેપૂરું ચોખ્ખું પાણી છે. જે રીતે આપણે પાણીને ફટકડી નાખીને પછી ગળી લીધું, પછી ઉકાળી લીધું, હવે પાણી કેવું છે? એકદમ પૂર્ણ ચોખ્ખું, ન એમાં કોઈ કચરો છે, ન એમાં કોઈ જીવ છે. એ પાણી કેવું કહેવાય? એને પ્રાકૃત કહેવાય ને, એકદમ ચોખ્ખું પાણી છે. તો એને કહેવાય ક્ષય, કર્મનો ક્ષય. તો જીવના કેવા પરિણામ? જીવના ક્ષાયિક ભાવ, જ્યાં કોઈ બી જાતના વિકારી ભાવ, કોઈ જ જાતની મલિનતા નથી, એવા પરિણામને કહેવાય ક્ષાયિક ભાવ. પછી જો થર્ડ, થર્ડમાં શું છે? કર્મ પેલો કચરો પાર્શિયલી નીચે બેઠો છે અને પાર્શિયલી ઉપર તરે પણ છે. કચરો અમુક નીચે બેઠો છે, અમુક તરે પણ છે. તો પાણી કેવું છે? મેલું છે, મિશ્ર મેલું છે, પૂર્ણ ચોખ્ખું બી નથી પણ પહેલા જેવું ગંદુ બી નથી, અડધું અડધું છે. એવી જ રીતે અહીંયા જીવના જીવના પરિણામોની સામે, સમજો કે સમજો જીવની સમ્યક રૂપે પરિણમવાની શક્તિ છે, એનો સ્વભાવ તો છે ને એ વ્યક્તિ, પણ એને સ્વભાવ રૂપે પ્રગટ જ ના થવા દેવું, પૂરેપૂરો ઊંધો વિભાવ હોવો, પૂરેપૂરું મિથ્યાત્વ હોવો, એ તો પૂરેપૂરું ડહોળું પાણી છે ને, એકદમ ગંદુ પાણી. પણ હવે સમજો જીવનો સ્વભાવ કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો છે, પણ વર્તમાનમાં જે જીવો સંસારમાં છે એને પૂરેપૂરું ઝીરો જ્ઞાન પણ નથી, તો પાર્શિયલી તો જ્ઞાન પ્રગટ છે અને પાર્શિયલી જ્ઞાન ઢંકાયેલું પણ છે. જેમ જેમ સમજો નિગોદના જીવને સૌથી ઓછું પ્રગટ છે અને આગળ જતા જતા ગણધર ભગવાન હોય એને સૌથી વધારે પ્રગટ છે, અને હજી જેટલું પ્રગટ નથી એટલું ઢંકાયેલું છે. આપણે સમજો પંખો હોય ને આપણા ઘરે, તો તમે એને ફૂલ સ્પીડ પર કરી નાખો તો પૂરેપૂરી સ્પીડથી ચાલુ છે, અને ઝીરો કરી નાખો તો બંધ જ છે. પણ ઇન બિટવીન કેવું છે? કે એક પોઈન્ટ, બે પોઈન્ટ, ત્રણ પોઈન્ટ આદિ કરો તો કેવું છે? કે જેટલી જેટલી એની સ્પીડ રાખી છે એટલો એટલો ફાસ્ટ ફરે છે. બરાબર છે? એવું જ આમાં સમજો કે જેટલો જેટલા કર્મનો ઉદય છે એટલા એટલા જીવના પરિણામોનો ઘાત છે, પણ પૂરેપૂરો એ ઘાત નથી, એટલે ઝીરો થઈ જતું નથી. પણ જેટલો કર્મનો ઉદય ઓછો છે તો એટલો સ્વભાવ પ્રગટ છે, પૂરેપૂરો એ પ્રગટ થઈ જતો નથી.
દેવ બાજુ એન્ડ કન્ડિશન નહીં લેવાનું, વચ્ચેની કન્ડિશન લેવાનું. તો એને કહેવાય ક્ષાયોક્ષમિક ભાવ. જો ક્ષાયોક્ષમિક ની સિમ્પલ પરિભાષા, અમુક કર્મ નો ક્ષય થયો છે અને અમુક નો ઉપશમ છે, ક્ષય ઉપશમ કહેવાય ને, એની ડિટેલ પરિભાષા જે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું, એને ટાઈમ લાગશે. પણ અમુક કર્મ પર અમુક મેલ નીચે બેઠો છે અને અમુક ઉપર તરે છે, તો એની સામે જીવના પરિણામોમાં પૂરેપૂરો સ્વભાવ પ્રગટ પણ નથી અને પૂરેપૂરો અપ્રગટ પણ નથી, એને કહેવાય ક્ષાયોક્ષમિક ભાવ. સમજો, આપણે પંખાની સ્વીચ હોય ને, તો એ તો ચાલુ કરીએ તો ચાલુ થઈ જાય, બંધ કરીએ તો બંધ થઈ જાય, એમાં ઓનલી ટુ ઓપ્શન. પણ રેગ્યુલેટરમાં કેવું હોય કે યુ કેન સિલેક્ટ ડિફરન્ટ સ્પીડ, ચાલે ને. તો નેક્સ્ટ છે ઔદ્યોગિક ભાવ. ઔદ્યોગિક ભાવ કેવો છે કે પંખાની સ્વીચ ચાલુ છે તો પંખો ફરે છે, એમ અહીંયા કર્મનો ઉદય છે તો જીવના પરિણામ મેલા છે, બરાબર. અને ક્ષાયિક ભાવ કેવો છે કે પંખાની સ્વીચ બંધ છે એટલે અહીંયા કર્મ છે જ નહીં, તો એ જીવના પરિણામ કેવા છે, શુદ્ધ છે, શુદ્ધ. એટલે ઔદ્યોગિક અને ક્ષાયિક એકબીજાથી એક્ઝેક્ટલી ઓપોઝિટ છે. કર્મનો ઉદય છે, જીવના પરિણામ મેલા છે. કર્મનો ઉદય છે જ નહીં તો જીવના પરિણામ શુદ્ધ છે. અને ક્ષાયોક્ષમિક ભાવ કેવો છે કે એમાં વચમાં આવતા જે અલગ અલગ વેરિએશન જે દેખાય છે, તો અહીંયા પણ જીવના અલગ અલગ વેરિએશનમાં જીવના સ્વભાવની પ્રગટતા દેખાય છે. હોય ક્ષાયોક્ષમિક ભાવ મિત્રદ્રષ્ટિ જીવને હોય તો હોય. આપણે જ્ઞાનમાં અત્યારના એવું છે ને કે પૂરેપૂરું જ્ઞાન પ્રગટ પણ નથી અને પૂરેપૂરું અપ્રગટ પણ નથી, ખ્યાલ આવે. ઓકે. અને લાભ, કર્મની ઉપાધિથી પૂર્ણ રીતે નિરપેક્ષ, એટલે કર્મમાં જે 10 અવસ્થા આપણે જોઈ ને, અથવા ઉદય ઉપશમ ક્ષય ક્ષયોક્ષમ, કોઈ પણ અવસ્થા હોવા દે, પણ જીવનો એક એવો સ્વભાવ જે હંમેશા એવો ને એવો જ રહે છે, એમાં ક્યારેય કાંઈ ચેન્જીસ થતા નથી, એને કહેવાય પારિણામિક ભાવ. કર્મની અવસ્થાઓથી નિરપેક્ષ, એનાથી ઇનડિફરન્ટ જે ભાવ, એને કહેવાય પારિણામિક ભાવ. જો પારિણામિક ને પરમ પારિણામિકમાં ડિફરન્સ છે એ આપણે જોશું પછી. ઘણી જગ્યાએ લોકો પરમ પારિણામિક શબ્દ કહે, આપણે અહીંયા પારિણામિક લખ્યું છે, ધોઝ આર ટુ ડિફરન્ટ થિંગ્સ. એની આપણે વાત કરશું જયારે એનો ટોપિક આવશે ત્યારે. તો જો આપણે પાંચ ભાવ કયા જોયા, ઔક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, ઔદ્યોગિક ભાવ અને પારિણામિક ભાવ. ઔક્ષમિક ભાવમાં શું થયું, કર્મનો ઉદય ન થવો અને જીવના પરિણામોમાં શુદ્ધિ પ્રગટ થવી, બરાબર. પછી ક્ષાયિક ભાવમાં કે કર્મની સત્તા જ નથી, પૂરેપૂરો કર્મનો નાશ થઈ જવો અને જીવના પરિણામ પૂર્ણ રીતે હવે શુદ્ધ થઈ જવા, પરમનન્ટલી, એને કહેવાય ક્ષાયિક ભાવ. ક્ષાયોક્ષમિક ભાવ, કર્મનો અંશે ઉદય રહેવો અને અંશે એનો ક્ષય થઈ જવો, અને અહીંયા જીવના પરિણામોનો અંશે ઘાત થવો અને અંશે પ્રગટ હોવા, એને કહેવાય ક્ષાયોક્ષમિક ભાવ. એની ડિટેલ પરિભાષા નેક્સ્ટ ટાઈમ જોઈશું. અને ચોથું ઔદ્યોગિક ભાવ, તો કર્મનો ઉદય એ પ્રમાણે જીવના પરિણામોનો ઘાત. અને પાંચમું પારિણામિક ભાવ, કર્મની અવસ્થાઓથી નિરપેક્ષ એવો જીવનો એક એવો સ્વભાવ કે જેમાં ક્યારેય કાંઈ બદલાવ આવતો નથી, એને કહેવાય પારિણામિક ભાવ, બરાબર. આ પાંચ ભાવોના આપણે આજે કર્મની 10 અવસ્થાઓ વિશે જાણ્યું, અને આ જીવના પાંચ ભાવોના પહેલા શાબ્દિક મીનિંગ આપણે જોઈએ, એની પરિભાષાઓ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈએ. એ પારિણામિક ભાવમાં એ જે આપણે જીવનું એ બોલો આકાર બતાવ્યો છે ને, એમાં ખરેખર આપણે તો દ્રવ્ય કર્મ, ન કર્મ, ભાવ કર્મ, અને એનાથી રહીત જે અંદર શુદ્ધાત્મા છે, એને અહીંયા ઇન્ડિકેટિવ તરીકે આપણે રાખ્યું છે કે એ શુદ્ધાત્મા છે, એ ખરેખર પારિણામિક ભાવ છે. એ પારિણામિક ભાવનો ટોપિક આવશે ત્યારે એને વધારે ડિટેલમાં આવીશું. જો જીવને દરેકે દરેક જીવને પારિણામિક ભાવ તો છે જ, કેમ કે કર્મની ઉપાધિથી નિરપેક્ષ એવો જીવ સ્વભાવ તો બધા પાસે છે ને, તો પારિણામિક ભાવ તો બધા છે. આપણને ક્ષાયિક ભાવ પ્રગટ થયો છે હજી સુધી? જો ક્ષાયિક સમ્યક તો પણ નથી અને બાકીની ક્ષાયિક લબ્ધિઓ તો પ્રગટ નથી, એટલે અત્યારના વર્તમાનમાં ક્ષાયિક ભાવ નથી. એના સિવાય ઔદૈહિક ભાવ છે કે નહીં? કેવી રીતના છે? કયા કર્મના ઉદય ચાલી રહ્યા છે જેનાથી જીવનો ભાવ છે? તો બધા જ કર્મના ઉદય ચાલી રહ્યા છે, બરાબર. ક્ષાયક્ષમિક ભાવ છે કે નહીં? કેમ કે જો જ્ઞાનાવરણી દર્શનાવરણી અંતરાય આદિ જે કર્મની સામે જીવના સ્વભાવ પાર્શલી પ્રગટ પણ છે અને પૂરેપૂરા પ્રગટ પણ નથી, એટલે ક્ષાયક્ષમિક ભાવ પણ છે. ઔક્ષમિક ભાવ છે કે નહીં? કેમ નથી? એ જીવના પુરુષાર્થના માધ્યમથી કર્મનો ઉદય આવતો અંતર મુહૂર્ત માટે રોકી દેવો, એવું હમણાં આપણી અવસ્થા બની નથી. તો વર્તમાનમાં આપણને કયા કયા ભાવો છે? ક્ષાયક્ષમિક ભાવ, ઔદૈહિક ભાવ અને પારંભિક. ઔક્ષમિક અને ક્ષાયિક ભાવ એ જેવી જેવી જીવની ભૂમિકા હોય એ અનુસાર પ્રગટ થાય. કયા જીવને કયા ભાવો પ્રગટ થાય છે એ આપણે બધા ભાવોનું સ્વરૂપ જોઈને છેલ્લે જોઈશું કે કયા ગુણસ્થાનમાં કયા કયા ભાવો હોય કે કયા કયા જીવને કયા ભાવો હોઈ શકે એની આપણે પાછળથી ચર્ચા કરીશું. બીજો કઈ ક્વેશ્ચન છે કોઈને? બોલીએ. ઔક્ષમિક ભાવ મોહનીય કર્મથી અપેક્ષા છે, ક્ષાયિક ભાવ તો હરેક કર્મથી અપેક્ષા છે. આજે આઠોઈ કર્મ કા ક્ષય હો સકતા હૈ, તો સામને જીવ કા પૂર્ણ સ્વભાવ પ્રગટ ભી હોતા હૈ. હા બોલો. પ્રશ્ન હૈ ક્ષાયિક ભાવ મેં ઔર પારિણામિક ભાવ મેં જીવ કે પરિણામો મેં સિમિલારિટી હોતી હૈ? દેખિયે, ક્ષાયિક ભાવ મેં જીવ કે પૂર્ણ શુદ્ધ પરિણામ પ્રગટ હૈ, બરાબર. ઔર વહાં કર્મ કી અપેક્ષા ક્યા હૈ? કે કર્મ કા ઉદય નહીં હૈ, ભલે કર્મ હૈ નહીં તો અભાવ રૂપ સે નિમિત્ત હૈ, એટલે વો ક્ષાયિક ભાવ ઉસે કહા જાતા હૈ. પારિણામિક ભાવ મેં દો અંશ હૈ, એક તો દ્રવ્ય રૂપ અંશ, એક પર્યાય રૂપ અંશ. જો દ્રવ્ય રૂપ અંશ હૈ તો ઉસમે તો પરિણામ હી નહીં હૈ, ક્યોંકિ વો એક સમય કી પર્યાય સે પાર ત્રિકાલી શુદ્ધ એક આત્મા. ઔર જો પર્યાય રૂપ અંશ હૈ વો પર્યાય રૂપ અંશ મેં જીવ કે પર્યાય રૂપ સ્વભાવ કી બાત હૈ, જો પ્રગટ પર્યાય કી બાત નહીં હૈ વહાં પે, તો દોનો ભિન્ન ભિન્ન હૈ. ક્ષાયિક ભાવ ઔર પારિણામિક ભાવ ભિન્ન ભિન્ન. હા, પણ એમાં ભવ્યત્વ ભવ્યત્વ અશુદ્ધ જીવત્વ, તો વો પર્યાયરૂપ ભાવ ભી હૈ, લેકિન વો પ્રગટ પર્યાયરૂપ ભાવ નહીં હૈ, વો પર્યાય સ્વભાવ રૂપ ભાવ. ચલો, જીનવાણી સુધી. હે જીનવાણી ભારતી, તો નિજ કો દિન રે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સુજે લોકાલો, બોલો જીનવાણી માતનો જય, પરમ કૃપાળુ સદગુરુ દેવનો જય, દશામૂર્તિ ભગવતી માતનો જય, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય.